શ્રી પ્રવચન સાર ગાથા 233 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 154.
આગમ હું એટલે આગમ પૂર્વકનું જે સ્વપરનું જ્ઞાન, સ્વપરનું ભેદ્યું જ્ઞાન, ભિન્નપણાનું જ્ઞાન, આગમ વિના સીધે સીધું કોઈજીને ઉપસ્થું નથી. કેમ કે અનાદિની વિપરીતતા ચાલુ છે. દેહાત્મ બુદ્ધિ અનાદિની જીવને વર્તે છે, એ આગમથી પ્રથમમાં પ્રથમ છૂટે છે. ખરેખર આગમ વિના પરાત્મ જ્ઞાન કે પરમાત્મ જ્ઞાન થતું નથી. આગમ વગર પર અને આત્માનું જુદા જુદાપણાનું જ્ઞાન અથવા પોતાના પરમ આત્મ સ્વરૂપનું, આત્માના પરમ સ્વરૂપનું જ્ઞાન આગમ વિના થતું નથી. અને પરાત્મ જ્ઞાન શૂન્યને કે પરમાત્મ જ્ઞાન શૂન્યને મોહવાદી દ્રવ્યભાવ કર્મોનો કે જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મોનો ક્ષય થતો નથી. અને એવું જેને સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી, એનાથી જે શૂન્ય છે અને પોતાના પરમ સ્વરૂપના જ્ઞાનથી પણ જે શૂન્ય છે, આત્માના પરમ સ્વભાવ ભાવ એના જ્ઞાનથી, એટલે હું એવો છું એનું જે જ્ઞાન, તેનાથી જે શૂન્ય છે તેને મોહવાદી દ્રવ્યભાવ કર્મોનો, મોહ રાગ દ્વેષ વગેરે જે કોઈ વિકારી ભાવ કર્મ છે તેનો નાશ થતો નથી. અવિકારી આત્મ સ્વરૂપના જ્ઞાન વિના વિકારી પરિણામનો નાશ થતો નથી. અને દ્રવ્ય કર્મનો એટલે કર્મની પ્રકૃતિઓનો પણ, બંધનનો પણ નાશ થતો નથી. એ છે દર્શન મોહની મુખ્યતાથી વાત કરી. અને જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મ, ઉપયોગનું એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર જવું એને જ્ઞપ્તિ પરિવર્તન કહે છે. જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા, પરિવર્તન એટલે ફરવી, વિભિન્ન જ્ઞેયોમાં જ્ઞાનની ક્રિયા થવી એને જ્ઞપ્તિ પરિવર્તન કહે છે. એ પણ જ્ઞાનનો વિકાર છે, જ્ઞાનનો દોષ છે. જ્ઞાનને પરજ્ઞેયોને જાણવા માટે એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર જવું પડે, કૂદવું પડે, ખેંચાવવું પડે, એ આકુલતા સહિત થાય છે. એને જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા. જ્ઞપ્તિ ક્રિયા તો જ્ઞાનના પરિણામને જ્ઞપ્તિ ક્રિયા કહે છે. પણ જ્ઞેય બદલવા, વિભિન્ન જ્ઞેયોમાં ફરવું એને જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા કહે છે. જ્ઞપ્તિનું પલટાવું તે જાણન ક્રિયાનો પલટો. પણ જ્ઞાન ક્રિયાનો પલટો એટલે જ્ઞાનનો એક જ્ઞેયથી બીજા જ્ઞેયમાં પલટાવું. આમ તો જાણન ક્રિયા તો સર્વજ્ઞને અને સિદ્ધ ભગવાનને પણ પલટો મારે છે. પરિણામ છે એ પરિણામ પલટાયા જ કરે છે. શુદ્ધ પર્યાય કેવો જ્ઞાનની પર્યાય પણ પ્રતિ સમય પલટો મારે છે, એને જ્ઞપ્તિ ક્રિયા કહે છે. પણ અહીંયા જાણન ક્રિયાનો પલટો એટલે એ જ્ઞેયથી બીજા જ્ઞેયમાં પલટાવું, ભિન્ન ભિન્ન જ્ઞેયોના આશ્રય જવું ઉપયોગનું, એને જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા કહેવામાં આવી છે. એ પણ ભાવ કર્મ છે, એ પણ પરિણામમાં દોષ છે. એવા કર્મનો પણ ક્ષય થતો નથી, એના નિમિત્તે પણ નવા કર્મ બંધાય છે. એ અસ્થિરતાનો દોષ છે. સ્વરૂપમાં જ ઉપયોગ સ્થિર રહેવાને બદલે પરજ્ઞેયમાં ઉપયોગ ચાલ્યો જાય, એ અસ્થિરતાનો દોષ છે. એનાથી પણ કર્મ બંધાય છે. એવા કર્મનો ક્ષય પણ પરમાત્માના જ્ઞાનથી શૂન્ય હોય એટલે નિઃસ્વરૂપના જ્ઞાનના અભાવમાં એવું કર્મ પણ મટતું નથી, એવા કર્મ નો પણ અભાવ થતો નથી. તે આ પ્રમાણે તેનો વિસ્તાર કરે છે. આ મૂળ વાત સ્થાપી હવે એનો વિસ્તાર કરે છે, એટલે કારણ કાર્યથી એ વાતને સ્પષ્ટ કરે છે. કે પ્રથમ તો આગમ હું એનું આ જગત ધતેરો પીધેલા મનુષ્યની માફક વિવેક અવિવેકી છે. રવિવારે ગુરુદેવ કહેતા કે જગતના જીવો પાગલ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે છે એમ માનનાર જગતના જીવો સામાન્યપણે બધા માને છે ને, આનાથી આમ થયું, આનાથી આમ થયું, આનાથી આમ થાય, આનાથી આમ થાય. કોઈ પણ કાર્ય કરવા માટે તે કાર્ય સિવાયનું અન્ય સાધન શોધવામાં આવે છે, એવી સામાન્ય પરિસ્થિતિ થઈ ગઈ છે. જ્ઞાની એને પાગલ કહે છે. પછી એમ કહ્યું કે એ લોકો જ્ઞાનીઓને પાગલ કહે છે. વાત તો ક્યાંથી ચાલી હતી કે આ જમીન ઉપર પગ મૂકવામાં આવે છે, એ શરીર પગના રજકણો જમીનને અડ્યા નથી, કોઈ રીતે માનવા દુનિયા તૈયાર થાય એવું નથી. તપેલીમાં કોઈ ઘી કે પ્રવાહી દૂધ કે કાંઈ રાખો તો તપેલીના આધારે વસ્તુ રહી નથી, ઘી દૂધ રહ્યા નથી. કોણ માને? માને કોઈ? એમ કે તો એમને એમ રાખો, એને વાસણ વિના એને રાખો. એના આધારે રહેતું હોય તો રહેવું ને. માને છે ને શેષ નાગ ના આધારે પૂછ્યું, એ તો માને છે, એ લોકો માને છે. એમાં એ લોકો પોતાનો નિયમ ક્યાંય છોડતા નથી. જેમ કે પેલું પાણી પ્રવાહી નીકળી જાય છે રોકેટ માંથી તો એના ગ્રેવિટીના પ્રિન્સિપલ્સ લાગુ કરે છે. ગુરુત્વાકર્ષણ છે એટલે ને, એ તો એક બીજા પદાર્થની અસર છે. સેન્ટર ઓફ ગ્રેવિટી જે પૃથ્વી ખેંચે છે એ એમ કે બીજા પદાર્થની અસર છે ને એના ઉપર. ત્યારે આપણે એમ લેવું છે કે એક પદાર્થને બીજા પદાર્થ સાથે કાંઈ સંબંધ નથી, નોન રિલેટિવિટી છે આપણા પ્રિન્સિપલ. એ લોકો બધી જગ્યાએ રિલેટિવિટી તો લાગુ પડશે, રિલેટિવિટી તો લાગુ પડશે ને. એ ગુરુત્વાકર્ષણનો નિયમ બતાવે છે. એકબીજા જે સૂર્ય ચંદ્ર બધા ગ્રહો છે એ આપસ આપસમાં ખેંચે છે એટલે કોઈ નીચે નથી પડતો. અવકાશમાંથી કેમ નીચે ગ્રહો નથી પડતા? કે એકબીજાનું એકબીજાને આકર્ષણ છે એટલે પકડી રાખે. એમ માણસ ઉપરથી પડે ત્યારે પૃથ્વી ઉપર કેમ પડે છે? કે પૃથ્વી એને ખેંચે છે. એમ સૂર્ય ચંદ્ર બીજા જે ગ્રહો છે એ આપસમાં એકબીજાને ગ્રેવિટીથી ખેંચે છે એટલે એકબીજા પકડાયેલા રહે છે અવકાશની અંદર, કોઈ નીચે પડી જતા નથી. એમ એની પાસે તો એની વિજ્ઞાનની દલીલો છે, એની જે માન્યતા છે એ પ્રમાણે. હા, એ લોકો પાસે તો દલીલો છે. પણ એ તો જગતનું જે પ્રત્યેક પરમાણુ છે એ સમજી શકાય, એનું જે અસ્તિત્વ છે એ સ્વતંત્ર છે કે નહીં? જો એનું અસ્તિત્વ સ્વતંત્ર છે તો એની એના અસ્તિત્વમાં રહેલી કોઈ પણ દશા સ્વતંત્ર છે એમ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે. જો પદાર્થનું અસ્તિત્વ એને સ્વતંત્ર સિદ્ધ થઈ શકે તો એ અસ્તિત્વમાં રહેલી તમામ દશાઓ સ્વતંત્ર છે. એ તો સમજી શકાય એવું છે કે નહીં? ભાઈ કુવિદાનો ભણ્યા છે. ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ કોને કહેવું? કે જેની બિલકુલ સ્વતંત્રતા છે. તો એના એ અસ્તિત્વમાં રહેલી જેટલી કોઈ દશા છે, આવવું જાવું રહેવું ઉત્પન્ન થવું વે થવું જે કાંઈ થયું ક્રિયા વિક્રિયા જે કાંઈ છે, એ બધી સ્વતંત્ર સ્વીકારવી જ પડે. જો એના અસ્તિત્વને સ્વતંત્ર સ્વીકારો તો, જો એના અસ્તિત્વને પરતંત્ર સ્વીકારો તો વસ્તુ નાશ પામશે. વસ્તુ નાશ પામશે. વસ્તુ સ્વતંત્રપણે રહ્યા જ નહીં રહી શકે. વસ્તુ રહેતી નથી. વસ્તુનું જો સ્વતંત્ર અસ્તિત્વ નથી રહેતું તો વસ્તુને તો ગમે તેમ પરતંત્ર રીતે નાશ કરી શકાય ને. જો તમે મારે આધીન હોય તો હું તમારા માટે ગમે તેમ કરી શકું. તમે મારા પરતંત્ર છો, મારા આધીન છો, તો હું તમારા માટે ગમે તેમ કરી શકું. હું તમારો નાશ પણ કરી શકું, કેમ કે તમે સર્વથા પરતંત્ર છો. એક રજકણ જીવથી પરતંત્ર હોય તો એ રજકણનો જીવ નાશ કરે. શું કરવા એને રહેવા દે? એનો નાશ કરે કે ન કરે? એને આધીન હોય તો એનો નાશ કરે, કેમ કે નથી ઈચ્છતા. નથી કહેતા માણસને એકબીજાને વૈમનસ્ય થાય છે, વેર થાય છે, ત્યારે એમ કે એનું સત્યાનાશ ભજો. અમને આટલી પ્રતિકૂળતા આપી છે માટે એનું સત્યાનાશ થજો. શું કહે છે માણસ? સત્યાનાશ એટલે સત્તાનો નાશ. ખરેખર તો એમ છે, અભ્રંશ છે એટલે એનો એનો નાશ પામજો, એનું મરણ થજો, એનું આમ થજો. એમ ચિંતા હશે કે નહીં દુશ્મનો માટે? તો જો વસ્તુ પરને આધીન હોય તો એનો નાશ પણ કરી શકાય, ને જો વસ્તુ પરને આધીન ન હોય તો એનો નાશ ન કરી શકાય. તો જો વસ્તુ સ્વતંત્ર હોય, સ્વાધીન હોય, તો એની પ્રત્યેક અવસ્થા સ્વાધીન થઈ શકાય. એનો મૂળનો સિદ્ધાંત એ. પ્રથમ તો આગમહીન એવું આ જગત, આગમહીન એટલે આગમનો જે સિદ્ધાંત છે, આગમ દ્વારા જે પ્રતિપાદિત છે તે નહીં જાણતા, એના અજાણ છે એવા જીવો, જગતના જીવો એનાથી અજાણ છે કે જે નિરવધિ અનાદિ ભવસરિતાના પ્રવાહને વહેવડાવનારા મહામૂળથી મલિન છે. કેવા છે જગતના જીવો? કે અનાદિથી ભવરૂપી નદીના પ્રવાહને વહેવડાવનારા જે મહામૂળ છે, મહામૂળ છે એમાં ડૂબેલા છે, મોહમાં ડૂબેલા છે જગતના જીવો. કેવો છે મોહ? કે ભાવ પરિવર્તનના પ્રવાહને ચાલુ રાખનાર જે મહા મોહ છે એવું એનું કાર્ય છે એવો છે. જે મોહને લઈને અનાદિથી ભાવનો પ્રવાહ ચાલુ રહે છે, અટકતો નથી, એવા મહામોહથી મળીને એવા જગતના જીવો ધતુરો પીધેલા મનુષ્યની માફક વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી જેમ કોઈ નશો કરે છે, ધતુરો એટલે એ જાતનો બી આવે છે ધતુરાના, એને વાટીને પીએ તો દારૂથી જેમ ઘેન ચડે એમ ઘેન ચડે છે, એવા મનુષ્યની માફક વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી એટલે ભાન ભૂલેલા હોવાથી, એમાં જ્યારે નશો ચડે ત્યારે પોતાનું ભાન ભૂલે, પોતે કોણ છે, પોતાનું સ્થાન શું છે, અને મનુષ્યોચિત જે વિવેક છે, વિવેક એટલે શિષ્ટાચાર છે, એને પણ જીવ ભૂલી જાય છે ત્યારે એને વિવેકનો નાશ થઈ ગયો છે એમ કહેવાય છે. એવા વિવેકનો નાશ પ્રાપ્ત હોવાથી અવિવિક જ્યોતિ વડે જો કે જુએ છે તો પણ અવિવેક એટલે અવિવેક વાળી વિવેક શૂન્ય ભેદ જ્ઞાન વિનાની એક દ્રવ્યથી બીજા દ્રવ્યનું કાર્ય થાય છે, જીવની ઈચ્છાથી શરીરનું કાર્ય થાય છે, શરીરના ફેરફારથી જીવને તકલીફ કે સુખ કે અસુખ થાય છે એ વગેરે, એને ભેદ વિનાની વાળી જ્ઞાન જ્યોતિ વડે, જ્ઞાન જ્યોતિ એટલે જ્ઞાન નો પર્યાય, તે વડે જો કે જુએ છે તો પણ એટલે એને જ્ઞાન નો પર્યાય પરણમે છે તો પણ તેને સ્વ પર નિષ્ઠાયક આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવના અભાવને લીધે સ્વ પરનું નિશ્ચય થાય એટલે કે આ સ્વથી પર ભિન્ન છે, આ મૂળ મુદ્દો છે, બાકી તો બધી પડખાની વાતો છે, આ મૂળ મુદ્દો છે. સ્વ પર ને નિશ્ચય ભિન્ન ભિન્ન નિશ્ચય કરવા એ મુખ્ય કાર્ય છે, કેમ કે સ્વ અને પરને ભિન્નપણે નિશ્ચય કરે તો જ પોતે સ્વતંત્ર છે એનો નિશ્ચય થાય, અને પોતાની સ્વતંત્રતાનું નિશ્ચય થયા વિના સ્વહિતનું કાર્ય કરવું એ કેમ બની શકે? પરાધીન માનીને સુખી થવાનું કાર્ય કરવું, પોતાને માનવું પરાધીન અને સુખી થવું છે, બે વાતને કોઈ રીતે મેળ ખાઈ હું અહીં તો મુદ્દો છે ને કે જેને નિશ્ચય થાય છે, પદાર્થનો નિશ્ચયવંત છે, તે સ્વરૂપમાં એકાગ્ર થઈ શકે છે, એને સ્થિરતા રહે છે, એ સ્થિરતારૂપ શ્રામણ્ય છે, તે મોક્ષનો માર્ગ છે. તો પદાર્થના નિશ્ચયમાં એ વાત સાથે સાથે છે કે આત્મા સ્વાધીન પદાર્થ છે, પરથી ભિન્ન છે, કોઈ પરના આધીન પોતાનું સુખ નથી અને પોતાનું સ્વાધીન સુખ પોતામાં રહેવું છે, એવું જયારે એને પદાર્થ નો નિશ્ચય થાય ત્યારે પોતાના સુખ માટે પોતામાં એકાગ્ર થાય. એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી એને પોતાનું સુખ બીજા પદાર્થમાં માન્યું છે ત્યાં એ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, પણ પરિસ્થિતિ કોઈ પદાર્થમાં સ્થિર રહેવાની બની શકતી નથી, એટલે જ્ઞપ્તિ પરિવર્તન એને થયા કરે છે. એક વિષયમાંથી બીજા વિષયમાં, બીજા વિષયમાંથી ત્રીજા વિષયમાં, કોઈ જીવનો ઉપયોગ પર પદાર્થમાં અંતર્મૂર્ત પણ સ્થિર રહી શકે નહીં, કેમ કે તો પર પદાર્થ છે અને ત્યાં સુખ માટે જાય છે કે જે સુખ ત્યાં છે નહીં, એટલે ઉપયોગ ત્યાંથી ખાલી થઈને બીજે જાય છે, બીજેથી ત્રીજે, ત્રીજેથી ચોથે, વિભિન્ન જ્ઞેયોમાં પરિવર્તન કર્યા કરે છે. એવું જે જીવના ભાવનું પરિવર્તન એ એના ભાવ પરિવર્તનનું કારણ થાય છે, ભાવ પરિવર્તન તે ભાવ પરિવર્તનનું કારણ છે, નિમિત્ત છે, એ પરિસ્થિતિ છે. એટલે અવિવિક એટલે અભિન્ન ભેળસે વાળા જ્ઞાન વડે જોવે છે, પદાર્થનો એ ભેળસે જ્ઞાન વાળા જ્ઞાન વડે જાણે છે, તો પણ તેને સ્વ પર નિષ્ઠાયક એટલે સ્વ અને પરના સ્વરૂપનું ભિન્ન ભિન્ન સ્વરૂપનું નિશ્ચય કરનારું, નિષ્ઠાયકનો અર્થ નિશ્ચય કરાવનાર, આગમ ઉપદેશ સ્વ અને પરમાં નિશ્ચય કરાવનાર આગમનો ઉપદેશ છે, એના દેથી પોતાની મેળે એને એ વાત સમજાવી નથી, કેમ કે જે વાતમાં વિશ્વાસ પડ્યો છે, શરીર તે હું છું, પરદ્રવ્યનાકાર હું કહું છું, જગત આખું વિશ્વ આખું સંયોગમાં સુખ માને છે, તેથી જગતના તમામ જીવો સંયોગના સુખ પાછળ દોડ એની દોડ મૂકતા નથી, છોડતા નથી, પછી ભારતમાં વસતો હોય કે રશિયામાં વસતો હોય, ધર્મને માનતો હોય, રશિયાનો દાખલો એટલે લઈએ છીએ કે ધર્મને ન માનતો હોય, ધર્મ જેવી કોઈ ચીજ છે ને બધું હંબક છે, તો પણ એ પરમાં સુખ લેવા માટે તો એ લોકો પણ દોડે છે, એ જગતના જીવો એ તો છે ને, એને એને જે વિશ્વાસ પડ્યો છે અનાદિથી ઊંધો વિશ્વાસ જે પડ્યો છે કે મારું સુખ શરીર અને બીજી અન્ય સગવડોમાં છે, એ નિશ્ચય એને આગળ ઉપદેશ વગર ફરી શકે એવું. આગળમાં આ વાત પડી છે કે સ્વ અને પરભિન્ન છે, શરીરના કાર્યોથી માંડીને જગતના કોઈ કાર્ય જીવ કરી શકે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, એ દેહનાગમ સિવાય ક્યાંય છે. આ કાર્ય કરો, આ કાર્ય કરો, સારા કાર્ય કરો, જગતની અંદર સારા સારા કાર્ય કરો, ત્યાં સુધી બધા પહોંચેલા છે. પણ જગતનું કોઈ કાર્ય ભલું બુરું આત્મા કરી ન શકે, જીવ ન કરી શકે એ વિષય ક્યાંય છે નહીં. એટલે આચાર્ય મહારાજે એમ કહ્યું આગમહીન એવું જગત, જગતનું એ વિશેષણ વાપર્યું છે, આગમહીન છે જગત છે. ભલે પરદેશમાં ફર્યા નથી પણ એ ધીમીમાં આખા જગતને આવરી લીધું છે. એક વાક્યમાં પ્રૌઢની પરંપરા ચાલી આવે છે ને. નહીતર કઈ પરિભ્રમણ કરવું પડે કે ભાઈ ત્યાં જઈને જોઈએ એ લોકો શું માને છે પછી નક્કી કરીએ, એ બધી ખ્યાલ છે. એને ત્યાં જવાની જરૂર પડે હું નથી. ખરેલું યોગ અંદર છે, બધું અંદર આવી જાય છે, અંદર ડૂબે છે. લોકાલોક એના જ્ઞાનમાં જગતના તમામ પદાર્થો પોતાનું સર્વસ્વ સર્વજ્ઞના જ્ઞાનમાં અર્પણ કરી દે છે એમ કહેવાય. આમથી લે છે બધા પદાર્થો પોતાના ગુણધર્મો સહિતનું સર્વસ્વ ભગવાનના જ્ઞાનમાં અર્પણ કરે છે, પોતાની અર્પણતા કરે છે. કેમ કે ઉપયોગ ત્યાં જતો નથી ને, ઉપયોગ સ્વરૂપમાં લીન છે અને લોકાલોક અંદર ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે નિર્મળ જ્ઞાનમાં. એટલે ભાષા અલંકાર કર્યો કે લોકાલોકમાં રહેલા પદાર્થો પોતાનું સર્વસ્વ કાંઈ અજાણ્યું ન રહીએ એ રીતે ભગવાનના જ્ઞાનમાં અર્પણતા સમર્પણ કરે છે પોતાનું જ્ઞાન થઈ જાય છે એમ કહેવાય. સ્વયં પ્રતિબિંબિત થાય છે, સ્વયં પ્રતિબિંબિત થવાનો પદાર્થોનો જ્ઞેય ધર્મ છે અને જાણવાનો જ્ઞાનનો જ્ઞાન ધર્મ છે. બસ બંનેના ધર્મ છે આપસમાં. એ રીતે સ્વ પર નિશ્ચય જે આગમ ઉપદેશ, સ્વ પરનો નિશ્ચય કરાવનારો જે આગમનો ઉપદેશ, તે પૂર્વક સ્વાનુભવના અભાવને લીધે એ વગર સ્વાનુભવ થતો નથી. આવો આગમ ઉપદેશ મળ્યા પછી પરથી ખસી અને સ્વરૂપના સમાધિમાં આવે અનુભવ કરે એ આગમ ઉપદેશ પૂર્વક જ થાય છે. એવા સ્વાનુભવના અભાવને લીધે સ્વાનુભવનું વિશેષણ વાપરું આગમ ઉપદેશ એ પૂર્વક થાય છે. તેઓ સ્વરૂપાનુભવ જીવને નહીં હોવાથી આત્મામાં અને આત્મપ્રદેશ સ્થિત શરીરાદી દ્રવ્યોમાં મુખ્ય વાત આ લીધી છે, તેમજ ઉપયોગ મિશ્રિત મોહરાગદ્વેષાદી ભાવોમાં આ પર છે અને આ આત્મા તે સ્વ છે એનું જ્ઞાન સિદ્ધ થતું નથી. બેનશ્રી આના ઉપર ટોટલ માર્યો છે, નિચોડ લીધો છે આ વાતનો કે સ્વ અને પર એ બે જ મુખ્ય મુદ્દા છે, બાકી બધા જાણવાના પડખા છે. જો સ્વ પરનું ભેદ વિજ્ઞાન તમામ આગમમાં એ મુખ્ય વાત છે, સ્વ પરનું આખું સમયસારનું મંડાણ એના ઉપર છે. સ્વ પરનું જો ભેદ વિજ્ઞાન થાય તો એને સ્વાનુભવ થાય અને તો એને સ્વાનુભવથી માંડીને મોક્ષ પર્યંતની બધી સ્થિતિ સહજ ઉત્પન્ન થાય. નહીંતર જે અનાદિનું જે પરિભ્રમણ છે એમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું. અને એ આગમપૂર્વક થાય છે એટલે અહીંયા વજન એ છે આચાર્ય મહારાજનું. છે તો હજી ચરણાનુયોગનો વિષય, એનો પેટાભેદ છે. મુખ્ય અધિકાર તો ચરણાનુયોગ સૂચક ચુલિકા ચાલે છે, પણ છતાં એ ચારિત્ર એટલે આત્મસ્થિરતા, આત્મરમણતા પૂરી થાય છે, જે પ્રચુર થાય છે, એવો જે સ્વાનુભવ છે એ મૂળથી ઉત્પન્ન થવાનું કારણ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન એ નિર્વિકલ્પ થવાનું કારણ છે. તો બનાસદાસજી, ભેદ જ્ઞાનનો અભ્યાસ એ સ્વરૂપ સમાધિનું કારણ છે. જો ભેદ જ્ઞાન ન થાય તો કોઈ રીતે એને પરથી ભિન્ન થવાનો અવસર જ છે. કેવી સરસ વાત લીધી છે કે સ્વાનુભવના અભાવને લીધે આત્મામાં અને આત્મપ્રદેશ સ્થિત શરીરાદી દ્રવ્યોમાં એટલું નજીક છે. ના જે ક્ષેત્રે જીવનું ક્ષેત્ર છે તે જ આકાશના ક્ષેત્રે શરીરનું ક્ષેત્ર છે. બેનું આકાશના નિમિત્ત લીધે તો બેનું ક્ષેત્ર જુદું નથી. પદાર્થનું પોતપોતાનું ક્ષેત્ર લીધે તો પોતપોતાના ક્ષેત્રમાં છે. આકાશ આકાશમાં છે, આકાશના ક્ષેત્રમાં જીવે નથી અને શરીરે નથી. અને જીવના ક્ષેત્રમાં જીવ છે અને શરીર નથી, શરીરના ક્ષેત્રમાં શરીર છે અને જીવ નથી. ઉપાદાનથી લઈએ તો એમ છે, નિમિત્તથી લઈએ તો આકાશના એક જ ક્ષેત્ર બંને રહેલા છે. કેટલા નજીક છે એટલે આત્મપ્રદેશ સ્થિત, જ્યાં આત્માના પ્રદેશો છે ત્યાં શરીરના પ્રદેશો છે. જ્યાં આ હાથ છે તો બધા પુગ્ગળો થાસીને રહેલા છે ત્યાં. જીવના પ્રદેશમાં પુલાણ નથી કે ત્યાં પુગ્ગળ રહી શકે. પુગ્ગળમાં ક્યાંય પુલાણ નથી કે ત્યાં જીવ રહે. બંને એક ક્ષેત્રે રહેલા છે. આત્મપ્રદેશ સ્થિત શરીરાદી દ્રવ્યોમાં તેમજ ઉપયોગ મિશ્રિત રાગ રાગદેશાદી ભાવોમાં, રાગથી તું ભિન્ન છો. જ્ઞાનમાં રાગાદી જે કર્મ પ્રકૃતિ છે એનો જે વિપાક છે, એ વિપાક થવાના સમયમાં રાગીને દ્વેષી થાય છે. જીવનો ચારિત્ર ગુણ રાગી દ્વેષી થાય છે. જીવ ક્રોધ અને અજીવ ક્રોધ બે આવે છે ને સમયસર. સંન અસન્ન જાણવા, એક સંન છે ને એક અસન્ન છે. સંન છે એટલે જીવ ભાવ છે ને અસન્ન છે એટલે અજીવ પુદ્ગળના પરિણામ છે. તો એ જે રાગ દ્વેષ જીવના પરિણામમાં ઉત્પન્ન થાય છે એ ઉપયોગમાં જણાય છે. જીવ એમ માને છે કે આ મને થાય છે. જ્ઞાનમાં થાય છે, જ્ઞાનમાં જણાય છે એમ નહીં પણ જ્ઞાનમાં થાય છે એમ એને લાગે છે. એવું જે ઉપયોગ મિશ્રિત મોહ રાગ દ્વેષ આદિ ભાવ છે તેમાં ભિન્નપણ જાણવું કે શરીર અને રાગદ્વેષ મોહાદી ભાવ દ્રવ્યને ભાવ પર છે, જુદા છે. અને આ જ્ઞાનમય આત્મા તે સ્વ છે, તેનાથી જુદું છે. એનું જ્ઞાન સ્વાનુભવને લીધે, સ્વાનુભવના અભાવને લીધે સિદ્ધ થતું નથી, પ્રાપ્ત થતું નથી. આગમપૂર્વક થતો જે સ્વાનુભવ, એ સ્વાનુભવથી શૂન્ય હોવાને લીધે આવું સ્વ પરનું ભેદ વિજ્ઞાન હોતું નથી. તેમજ તેને પરમાત્મનિષ્ઠાયક આગમ ઉપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે આ પરાત્મ પર અને આત્માનો નિષ્ઠાયક પહેલા આગમના ઉપદેશને કહ્યો. હવે પરમાત્માનો નિષ્ઠાયક આત્મ આગમ ઉપદેશ છે એમ કે છે. તેમજ તેને પરમાત્મ નિષ્ઠાયક પરમાત્માનો નિશ્ચય કરાવનાર આત્માનું પરમ સ્વરૂપ કેવું છે એ આગમમાં યથાતથ પ્રતિપાદન કરેલું છે. દ્રવથી ક્ષેત્રથી કાળથી ભાવથી જેવો આત્મા છે સર્વજ્ઞ સ્વભાવી, પરિપૂર્ણ શુદ્ધ, અનંત અનંત સામર્થવંત એવું જે આત્મતત્વ છે એનું નિશ્ચય કરાવનાર આગમ છે, તેમજ તેને પરમાત્મ નિષ્ઠાયક આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવ, એવા આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવ થાય છે. એમને સીધું અનાદિથી પોતાના સ્વરૂપના અજાણ્યા જીવને પોતાનું સ્વરૂપ જીવનું છે એવું પ્રતિભાષિત થતું નથી, કેમ કે એ તો શક્તિ માત્ર તત્વ છે, શક્તિ સ્વરૂપે રહેલું તત્વ છે. એની કોઈ વ્યક્તિ, પૂર્ણ વ્યક્તિ તો બહાર છે નહીં, કેવળ જ્ઞાનાદી દશા કે એને ખબર પડે કે મારું સ્વરૂપ આવું છે. એથી મોટું એને શરીરાદીના સંયોગથી શરીરાદી રૂપે તો પોતાને માની રાખ્યો છે, તો અંદરમાં જે રહેલું ગુપ્ત અંતર તત્વ એને જાણવા માટે આગમનો ઉપદેશ અનિવાર્ય થઈ જાય છે. એવું જે પરમાત્મ નિશ્ચાયક આગમ ઉપદેશ પૂર્વક જે થતો સ્વાનુભવ, તેના અભાવને લીધે જેને ત્રિકાળ પરિપાટીમાં વિચિત્ર પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે, એવા અગાધ ગંભીર સ્વભાવી વિશ્વને જ્ઞેયુપ કરીને પ્રતપતા જ્ઞાન સ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન પણ સિદ્ધ થતું નથી, એટલે આત્મજ્ઞાન થતું નથી. એવો સ્વરૂપનો સ્વાનુભવ વિના કોઈને આત્મજ્ઞાન હોય, કોઈ એમ કહે કે ભલે એમને નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટ થયું નથી, પણ આત્માનો નિશ્ચય ને આત્માનું જ્ઞાન તો અમને બરાબર છે, કે આત્મા જ્ઞાન સ્વભાવે છે, એ વાત સાચી. સ્વાનુભવના અભાવને લીધે જેને ત્રિકાળ પરિપાટીમાં, એટલે ભૂત ભવિષ્ય ને વર્તમાનના કાળ પ્રવાહમાં, પરિપાટી કે કાળનો પ્રવાહ, વિચિત્ર પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે, એટલે અનેકવિધ પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે, એવું જે વિશ્વ કે જે અગાધ ગંભીર સ્વભાવે છે, વિશ્વમાં રહેલા પદાર્થો, એ પદાર્થોની ત્રણેય કાળની અવસ્થા જોવામાં આવે તો અનેક વિધતા વિવિધતા એમાં થાય છે, એને વિચિત્રપણું અહીંયા કહેવામાં આવ્યું છે. એવી વિચિત્ર પર્યાયોનો સમૂહ પ્રગટ થઈ રહ્યો છે, એવું જે વિશ્વ કે જે અગાધ ગંભીર સ્વભાવી છે, જેનો કોઈ પાર આવે એવું નથી, એના સ્વભાવો જો પદાર્થોના સ્વભાવો જોવામાં આવે તો એક એક રજકણથી માંડીને વિશ્વમાં રહેલા સમસ્ત પદાર્થો, એના પ્રત્યેકના અનંત સ્વભાવો છે, એની એ સ્વભાવોની અગાધતા છે, એટલે કોઈ માપ નથી, છેડો નથી. ગંભીર એટલે ઊંડાણ એના પેટમાં રહેલા જે ગંભીર સ્વભાવી એવા વિશ્વને જ્ઞેય રૂપે કરીને, એને જ્ઞેય રૂપે એટલે જાણીને, પ્રતપતો એટલે પ્રતાપમાન થતું, પ્રતાપવંત વર્તતું, જ્ઞાન સ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન, જ્ઞાન છે એ પ્રતાપવંત છે, તમામ પદાર્થોનો પત્તો જ્ઞાન લઈ લે છે, એમ કે એવું જ્ઞાનનું સામર્થ્ય, એવા જ્ઞાન સ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન, જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન, એ પણ આગમ ઉપદેશ પૂર્વક થાય છે. આત્મજ્ઞાન પણ આગમ ઉપદેશ પૂર્વક થાય છે, કે જે આ જે જ્ઞાન વિશ્વના અગાધ ગંભીર સ્વભાવોને પણ જાણી લે, એ પણ આગમ ઉપદેશ વિના સિદ્ધ થઈ શકશે, એટલે પ્રાપ્ત થઈ શકશે નહીં. આગમની કેટલી મહત્તા છે, અને એ રીતે પરાત્મ જ્ઞાનથી તેમજ પરમાત્મ જ્ઞાનથી શૂન્ય છે તેને, પોર અને આત્મા એવા સ્વપરના જ્ઞાનથી જે શૂન્ય છે અને પોતાના પરમ સ્વરૂપના જ્ઞાનથી પણ શૂન્ય છે તેવા જીવને દ્રવ્ય કર્મથી થતા શરીરાદિ સાથે તથા તત્પ્રત્યય મોહરાગ દ્વેષાદિ ભાવો સાથે એકતા અનુભવવાને લીધે શું છે અનાદિથી એને દ્રવ્ય કર્મના ફળમાં થતા જે શરીરાદિ સંયોગો અને તે શરીરાદિ પ્રત્યે તત્પ્રત્યય એટલે તેના સંબંધે તે પ્રત્યે તેના નિમિત્તે ઉત્પન્ન થતા જે મોહરાગ દ્વેષાદિ વિકારી પરિણામ એ બંને સાથે એકતા બુદ્ધિ થવાને લીધે એકતા અનુભવવાને લીધે એટલે એ હું છું એમ પોતારૂપણે એને અનુભવવાને લીધે વજ્ઘાતકના વિભાગનો અભાવ હોવાથી એ ભાવો પોતાનો ઘાત કરનારા છે અને ઘાતક છે અને પોતે હણાય છે એનાથી વજ્જ થાય છે વિંધાય છે પોતાનો નાશ થાય છે વજ્ય એટલે હણાવા યોગ્ય અને ઘાતક એટલે હણનાર ઘાત કરનાર ઘાતક ઘાત કરનાર એવો એનો અર્થ છે આત્મા વજ્જ છે આત્મા હણાય છે આત્માની હિંસા થાય છે અને મોહરાગ દ્વેષાદિ પરિણામો એ હિંસા કરનારા ભાવો છે આત્માના જ્ઞાન અને આનંદ પ્રાણના નાશ મોહરાગ દ્વેષાદિ પરિણામથી થાય છે તેથી તેને આત્માનો નાશ કરનાર કહેવાય છે વસ્તુતા એ આત્માનો નાશ થતો નથી પણ એના જ્ઞાન અને આનંદ ઉપજતા નથી એટલે એના સ્વચ્છ સુખી જીવનનો નાશ થાય છે એને આત્માનો નાશ થયો એમ કહેવામાં આવે છે મોહાદી દ્રવ્ય કર્મો પણ આત્માના ઘાતમાં નિમિત્તભૂત હોવાથી ઘાતક કહેવાય એના ઉદયથી નિમિત્ત ગણીને એને પણ ઘાતક ગણવામાં આવ્યા છે અથવા દર્શન મોહથી જીવ એમ માને છે કે હું નથી પોતાની નાસ્તિ માને છે હું નથી એમ માને છે પોતાની અસ્તિત્વની નાસ્તિને એ સ્વીકારે છે હું નથી એમ એવું એનો તાત્પર્ય એવું છે મિથ્યાત્મમાં કે હું નથી પોતે હોવા છતાં પોતાની નાસ્તિ સ્વીકારે છે વસ્તુ નાશ થતી નથી પણ પોતાના નાશને એ ક્ષણે ક્ષણે પર્યાય પર્યાય મિથ્યાત્મા અનુભવે છે તેથી શ્રીમદજી એને ભાવમરણ કહ્યું છે શું કહ્યું કે એ રીતે પોર અને આત્મા એના જ્ઞાનથી શૂન્ય તેમજ પરમાત્મ સ્વરૂપ પોતાના પરમ સ્વરૂપના જ્ઞાનથી શૂન્ય એને દ્રવ્ય કર્મથી ઉત્પન્ન થયેલા જે શરીર તેની સાથે એને એકતા અનુભવાય છે અને શરીર પ્રત્યે થતા મોહરાગ દ્વેષાદી ભાવો તેની સાથે એને એકતા અનુભવાય છે તેને લીધે એકતા અનુભવાવાને લીધે વજ્ઘાતકના વિભાગનો અભાવ હોવાથી આ ભાગ પરિણામો મારો જ નાશ કરે છે એવું એને ભેદ જ્ઞાન થતું નથી એનું જ્ઞાન થતું નથી મોહાદી દ્રવ્ય ભાવ કર્મનો ક્ષય સિદ્ધ થતો નથી એને જુદા કરી શકતો નથી કર્મને જુદા પાડી શકતો નથી તેથી તેનો ક્ષય પણ પ્રાપ્ત થતો નથી એટલે જો કર્મનો ક્ષય થતો નથી તો એને મોક્ષ પણ થતો નથી એમ આપોઆપ એમાં આવી જાય છે ગાથા એમ લીધી છે કે મોક્ષ માર્ગ છે એ આગમ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને આગમ જ્ઞાન જેને ન હોય એને સર્વકર્મના ક્ષયરૂપી મોક્ષ કેમ થાય એને થઈ શકે ગાથામાં એ પ્રશ્ન ઉઠાવ્યો છે આગમને મોક્ષ કઈ રીતે કરે ભિક્ષુ પદાર્થ અજાણ પર પદાર્થથી જીવ મુનિ અજાણ છે કે ક્ષય કર્મનો કઈ રીતે કરે, કે કર્મનો કઈ ક્ષય કરી શકે, આમાં લીધું છે. દસ વૈકાલિકની વાત લીધી છે શ્રીમદજીએ શરૂઆતમાં, કે જે મુનિ પોતાના સ્વરૂપને જાણતો નથી, જે મુનિ જીવના સ્વરૂપને જાણતો નથી, જે મુનિ અજીવના સ્વરૂપને જાણતો નથી, તે સંયમ કેમ, તે સંયમ કેવી રીતે પાળશે એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. તે સંયમને કઈ રીતે પ્રાપ્ત કરશે, સંયમને કઈ રીતે પાળશે એમ કરીને વાત ઉઠાવી છે. એ બધો મૂળમાં આંખી લીધું છે. તેમજ જ્ઞેયનિષ્ઠપણે તેના દર્શન મોહની વાત લીધી. તેમજ જ્ઞેયનિષ્ઠપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ વિનાશ રૂપે પરિણમતી હોવાને લીધે જ્ઞપ્તિ અનાદિ સંસારથી પરિવર્તન પામતી જે જ્ઞપ્તિ કેવી છે, અનાદિથી જીવની જ્ઞપ્તિ કે જ્ઞેયનિષ્ઠ છે. જ્ઞેયમાં જેની નિષ્ઠા છે, જ્ઞેયમાં જેની શ્રદ્ધા છે, નથી કહેતા નિષ્ઠાવંત છે એટલે શ્રદ્ધાવંત છે, એટલે આ જગતના જ્ઞેય પદાર્થો મારા સુખના કારણ છે, આ મારા છે, મને અનુકૂળ છે, મને ઠીક છે એવી એને નિષ્ઠા પડી છે, એવો જીવ જ્ઞેયનિષ્ઠ છે. જ્ઞેયમાં નિષ્ઠાવાળું જ્ઞેયપરાયણ, જ્ઞેય સન્મુખ એવો એનો અર્થ કર્યો છે નીચે. અનાદિ સંસારથી જ્ઞપ્તિ જ્ઞેયનિષ્ઠ હોવાથી તે દરેક પદાર્થના ઉત્પત્તિ વિનાશ રૂપે પરિણામને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પછી જ્ઞેય આશ્રિત જ્ઞેયની સન્મુખ રહેલો જે જ્ઞાનનો વેપાર, તે પદાર્થના ઉત્પાદ બી થાય છે પર પદાર્થના, એમાં જે રોકાઈ જાય છે એની સાથે તરજોડ કર્યા કરે છે. આ મેળવું કેમ કે આ અનુકૂળ છે, આ ટાળવું કેમ કે આ અનુકૂળ નથી એમ પરમાત્મનિષ્ઠતા વિના પોતાના સ્વરૂપમાં પોતાની નિષ્ઠા સુખ બુદ્ધિ આવ્યા વિના જ્ઞપ્તિનું તે પરિવર્તન એટલે પરપદાર્થ આશ્રિત પરિવર્તન અનિવાર્ય છે, રોકી શકાય એવું નથી. એટલે તો મૂળમાં એ સિદ્ધાંત લીધો છે કે પરપદાર્થો જીવને સુખ દુઃખના કરનારા નથી, કેમ કે ભિન્ન છે, અને ભિન્ન છે તેથી જીવને સુખ દુઃખ કરી શકે નહીં એવું જાણ્યા વિના એને અનાદિથી માનેલું છે કે એ મને સુખ દુઃખના કરનારા છે એ છૂટે નહીં, અને જ્યાં સુધી એ છૂટે નહીં ત્યાં સુધી એના તરફનો ઉપયોગ પણ ફરી શકે નહીં. કઈ રીતે ઉપયોગ કરશે, એને ત્યાંથી લાભ માન્યો છે ને ત્યાંથી નુકસાન માન્યું છે, પોતા સિવાય પરપદાર્થ તરફથી લાભ અને નુકસાન માન્યું છે ત્યાં સુધી એને પર તરફનો ઉપયોગ કોઈ રીતે ખસીને જ્ઞપ્તિ પરિવર્તનની ક્રિયા મટી શકે નહીં અને સ્વાનુભવ એને થઈ શકે નહીં. બહુ મુદ્દાની વાત છે. પ્રત્યેક પ્રસંગે ક્ષણે ક્ષણે ને પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનથી અવલોકન કરે ઉદયનું તો એને નિર્વિકલ્પ સાનુભૂતિ પ્રજ્ઞા વિના આ મૂળ ચાવી જા છે. પણ સ્થિર રહેવાનો પ્રશ્ન જ નથી, ઉપયોગ સ્વયં સ્વરૂપમાં જ રહે ને બહાર ન રહીએ એવી સ્વાભાવિક પરિસ્થિતિ તારે લાવીને ઊભી કરવી જોઈએ, અને એ ભેદ જ્ઞાન વિના થઈ શકે એવું નથી.
હમ
સ્થિર નથી રહેતો એનું કોઈ કારણ હોવું જોઈએ કે નહીં? વસ્તુ વિજ્ઞાનમાં શું પરિસ્થિતિ એવી છે કે જેને લઈને એ સ્થિર રહેતો નથી? આ તો પદાર્થ ને પદાર્થની અવસ્થા છે, આત્મા પદાર્થ છે, ઉપયોગ એની અવસ્થા છે. તો એનું એને વૈજ્ઞાનિક કારણ શોધવું તો એને ખબર પડે કેમ આમ થાય છે. પોતાને પોતાનો ખ્યાલ આવ્યા વિના અંતર સંશોધન ચીજ એવી છે કે એમાં એને પૂછવા જવું પડે એવું. કેટલું ગણવું એના ઉપર આધાર છે ને. જ્ઞેયનિષ્ઠપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ વિનાશ રૂપે પરિણમતી હોવાને લીધે જ્ઞેયમાં નિષ્ઠાવાનપણે પરિણમીને પર પદાર્થના ઉત્પન્ન અને નાશના આધારે એને આશ્રીને એને આશ્રય કરીને પરિણમતી હોવાને લીધે અનાદિ સંસારથી પરિવર્તન પામતી જે જ્ઞપ્તિ અનાદિ સંસારથી પરગ્નિઓ સાથે ફરતી જ્ઞાનની ક્રિયા પર પદાર્થને આશ્રય વર્તતી જે જ્ઞાનની ક્રિયા એને પરિવર્તન પામતી જ્ઞપ્તિ કહી છે. તે જ્ઞપ્તિનું પરિવર્તન પરમાત્મા નિષ્ઠતા સિવાય અનિવાર્ય હોવાથી પોતાના પરમાત્મ સ્વરૂપમાં નિષ્ઠા લેવા વિના જ્ઞપ્તિ પરિવર્તન કોઈ રીતે મટે એવું ભિન્નગ્નિઓ સાથે ઉપયોગનું જે ભ્રમણ છે એને પરિવર્તન કહ્યું છે. એ ભ્રમણ એનું સ્વરૂપમાં નિષ્ઠા પરમાત્મ સ્વરૂપમાં નિષ્ઠા આવ્યા વિના છૂટે એવું નથી. બીજો કોઈ રસ્તો છે એને અનિવાર્ય હોવાથી ગરીબ જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મનો ક્ષય પણ સિદ્ધ થતો નથી. એ અનિવાર્યપણે જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા કરતી હોવાથી તેના નિમિત્તે થતો જે કર્મનો બંધન એનો નાશ પણ કોઈ રીતે કરી શકાય નહીં. માટે કર્મક્ષયના અર્થીઓએ જેને તમામ કર્મનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એવા મોક્ષાર્થીઓએ એમ કર્મક્ષયનો અર્થી કહો કે મોક્ષાર્થી કહો, મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે આગમની પર્યુપાસના કરવી યોગ્ય છે. ટોટલ માર્યો છે. મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે એટલે કે અહીંયા વજન છે, સર્વ પ્રકારે એમ કેવું છે એટલે વજન છે કે આગમની ઉપાસના કરવી, પ્રૂતની ઉપાસના કરવી એ મોક્ષાર્થીને યોગ્ય છે. પ્રૂતની ઉપાસના કરવાની વાત છે એટલે એ દ્વારા પોતાના સ્વરૂપની નિષ્ઠા પ્રાપ્ત કરવાની વાત છે. આગમની અંદર સ્વરૂપના અનુભવી જીવોએ અનુભવમાં જેને સફળતા પ્રાપ્ત કરીને મોક્ષ સુધી પહોંચ્યા છે તે પરમાત્માઓએ તે આત્માઓએ પોતાના અનુભવની કથની અનુભવ શૈલીથી કહી છે. કહેવામાં અનુભવની શૈલી છે એવી વાત છે. એમને ગમે તેમ ફેંકે રાખી તેથી આગમની પર્યુપાસના કરવી યોગ્ય છે. તેથી આગમ ઉપાસવા યોગ્ય છે એ નિમિત્તથી કહ્યું, પણ તે નિમિત્ત પૂર્વક અહીંયા ઉપાદાનમાં આવવાની વાત છે એમ ગર્ભિતપણે સમજી લેવું. મિત્ર વાંચ્યા જ કરે ને સાંભળ્યા જ કરે અને વાંચવાના અને સાંભળવાના રાગ સિવાય બીજું કાંઈ આગળ ચાલે નહીં તો એ કાંઈ આગમની ઉપાસના રહેતી નથી. એ આગમની ઉપાસના નથી થતી. અહીંથી જ ઉપાડ્યું, હવે આમથી ઉપાડે છે નીચેથી. આગમની પરિઉપાસના રહી જગતને આગમો ઉપદેશ પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી તેને આ અમૂર્તિ આત્મા તે હું છું અને આ સમાન ક્ષેત્ર ઉગાહી શરીરાદિક તે પર છે એમ તથા ઉપયોગ તે હું છું અને આ ઉપયોગાશ્રિત મોહરાગ દ્વેષાદિ ભાવો તે પર છે એમ સ્વપરનું ભેદ જ્ઞાન થતું શરણાનુયોગનો અધિકાર છે અને વિષય આત્મા એજન્ડા ઉપર ભેદ જ્ઞાનનો લીધો છે. આગમના નિમિત્તે થતું જે ભેદ જ્ઞાન આ એજન્ડા ઉપરનો વિષય છે. મિત્રો અધિકાર ચાલે છે અહીંયા શરણાનુયોગનો, પણ ત્યાં આચરણની મુખ્યતા પૂર્ણ કરીને એના પેટા ભેદમાં એ પ્રચુર સ્વસંવેદન રૂપ આચરણનું મૂળ્ય શું છે એના કારણની આચાર્યદેવ વાત કરે. એ ખાસ શૈલી છે મુકુંદાચાર્યદેવની અને અમૃતચંદ્રાચાર્યદેવની. એ ખાસ પદ્ધતિ છે કે જે વિષય નિરૂપણ કરે એના કારણકારને છંછેડીને બરાબર ખુલ્લા કરે એ સ્પષ્ટીકરણ કરવાની પદ્ધતિ છે. આત્મપ્રાપ્તિ જ છે ગમે ત્યાંથી લઈએ તો એ આત્મપ્રાપ્તિ સિવાય બીજી વાત જો એમાંથી વાંચે તો એ આગમને વાંચતો નથી એમ છે ખરેખર. કેમ કે એને બીજો રસ છે, કોઈને કર્ણાનુયોગ શીખવાનો રસ હોય, કોઈને યાદદાસ્ત કરવાનો રસ હોય, કોઈને કથાનુયોગની વાર્તામાં આવતા સંયોગ વિયોગના પ્રસંગનો રસ હોય, સંયોગની મહત્તા વિયોગની મહત્તા, તો એ બધું કાંઈ મૂળ ધ્યેયને કાર્યકારી થતું ધ્યેય છૂટી જાય છે. શું કહે છે, આગમની પર્યુપાસના રહિત જગતને ભેદ જ્ઞાન થતું નથી. જગતના જીવોને આગમની ઉપાસના નહીં હોવાથી એટલા માટે આ તત્વ પ્રચાર છે એની જે મુખ્યતા છે, શાસ્ત્ર પ્રચારની જે મુખ્યતા છે એનું કારણ આ છે. ગુરુદેવ તો બહુ ખુલ્લું કહે છે કે જેટલું છે એટલું તત્વના પ્રચારમાં શાસ્ત્રના પ્રચારમાં ધનને વાપરવું જોઈએ, શાસ્ત્રનો પ્રચાર થાય એવું છે. નહીતર તો બીજી રીતે આ મંદિરમાં વાપરે છે, દવાખાનામાં વાપરે છે, વાપરે છે, આપણે જ માણસો વાપરે છે. આની મુખ્યતા હોય શુભ ભાવમાં પણ આ પ્રકારનો શુભ ભાવ એ ઊંચી કક્ષાનો છે. એ આગમ આગમ ઘણા વખત સુધી ટકી રહે, આરસમાં કૂતરાયેલી ચીજ જલ્દી ભૂસાતી નથી. આ કાગળ છે એ 5-10 વર્ષે પીળા દેખાશે, કેમ કે આ તો સ્વયં પડી રહે, આ તો વપરાય છે, ખોલો પણ એમને એમ પેક રાખો પીળા પડી જાય ને હળવા માંડે એવી ચીજ છે. જે વસ્તુ ટકાઉ છે એની અંદર એને સંગ્રહવું જોઈએ એ રીતે. એ તો પોતાના સ્વભાવ પ્રમાણે બધી વસ્તુ ચાલે. શું કહ્યું, આગમની પરિઉપાસના રહી જગતને, જગતમાં આગમની ઉપાસના નહીં હોવાથી જગતના એટલે જગતના જીવોને આગમ ઉપદેશ પૂર્વકનો સ્વાનુભવ પણ એને થતો નથી. અને સ્વાનુભવ નહીં હોવાથી સ્વાનુભવ પૂર્વક સ્વ પરનું એને જ્ઞાન પણ હોતું નથી કે હું એક અમૂર્તિ જ્ઞાનમય આત્મા છું. આ આત્માના ક્ષેત્રમાં રહેલું જે શરીર છે તે પણ આત્માથી જુદી ચીજ છે એવું એને ભેદ જ્ઞાન થતું નથી. તેમજ ઉપયોગાત્મક જ્ઞાનમય તે હું છું, એ ઉપયોગમાં જણાતા મિશ્રિત જેવા દેખાતા જે રાગ દ્વેષ મૂળના ભાવો છે તે પણ ઉપયોગ સ્વભાવથી જુદા છે, ભિન્ન છે, એવું સ્વપરનું ભેદ જ્ઞાન થતું નથી. તેમજ તેને આગમ ઉપદેશ પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી અને એ રીતે આગમ ઉપદેશ પૂર્વક અનુભવ ઉત્પન્ન નહીં થતો હોવાથી હું જ્ઞાન સ્વભાવી એક પરમાત્મા છું એવું પરમાત્મ જ્ઞાન પણ થતું નથી. આ પરમાત્મ જ્ઞાનની પરિભાષા કરી છે. હું જ્ઞાન સ્વભાવી આવું જ્ઞાન તે પરમાત્માનું જ્ઞાન છે. હું જગતના કાર્યો કરી દઉં એવું જ્ઞાન તે પરમાત્માનું જ્ઞાન છે. માને છે ને પરમાત્માને ઈશ્વર માને છે, ઈશ્વર જગતના કાર્યો કરે છે માને છે, ઈશ્વર સંબંધીનું જ્ઞાન છે. હું જ્ઞાન સ્વભાવી એક પરમાત્મા છું એવું પરમાત્મ જ્ઞાન એને પરમાત્મ જ્ઞાન કહેવામાં આવે છે. એ પણ આગમ વિના સ્વાનુભવ વિના ઉત્પન્ન થતું નથી. ઉપયોગ નિશ્ચિત એટલે શું છે કે જ્ઞાનના ઉપયોગમાં એ જણાય છે, અથવા જ્યાં જ્ઞાનનો પર્યાય થાય છે ત્યાં જ રાગ દ્વેષાદિના પર્યાય થાય છે. ચારિત્ર ગુણનો વિકાસ છે ને, કે એને ઉપયોગ મિશ્રિત એટલા માટે કહ્યા કે જાણે ઉપયોગમાં પેસી ગયા હોય એવી રીતે જણાય છે. વેદે છે ને પોતે રાગની દ્વેષની આકુલતાને જીવ વેદે છે. વેદનું જાણવું એ તો જ્ઞાનનો ધર્મ છે, પણ જ્ઞાન એકાંતે જ્ઞાનને વેદે એમ નહીં થતા રાગદ્વેષને વેદ પરને તો વેદી શકતો નથી. રાગદ્વેષને વેદે છે એટલે એને ઉપયોગ મિશ્રિત કહેવામાં આવે છે. અને એકતા બુદ્ધિ કરે છે રાગ દ્વેષ એમાં જ્ઞાન હુંપણું કરે છે એટલે એને ઉપયોગ મિશ્રિત થઈ ગયા એમ કહેવામાં આવે છે. જો કે ઉપયોગ રાગ દ્વેષ રૂપે થતો નથી કે રાગ દ્વેષ રૂપે ઉપયોગ રૂપે થઈ શકતા નથી, તો પણ મિથ્યા દ્રષ્ટિ જીવનો એકતા બુદ્ધિના અનુભવને સ્પષ્ટ કરવા માટે કહેવાય છે કે ઉપયોગ મિશ્રિત છે. ઉપયોગમાં જાણે એનું મિશ્રણ થઈ ગયું હોય એવું એવા પર્યાય એવા અભ્યાસ ભાવે પરિણમે છે, તેથી તેને ઉપયોગ મિશ્રિત એમ કહીને બતાવવામાં આવ્યા છે. સાધક જીવનો ઉપયોગ મિશ્રિત નથી કેમ કે એને ભેદ જ્ઞાન થઈ ગયું છે, એટલે એ સ્વપ્નમાં પણ ઉત્પન્ન થતા રાગને પોતાના રૂપે અનુભવતો નથી. અસ્થિરતા છે એટલું દુઃખ વેદી લે છે એમ ઉપયોગ મિશ્રિત છે તો જુદી વાત છે, પણ એને ભાન ભૂલીને એ પોતા રૂપે જ માને છે એ એકતા બુદ્ધિ તો સાધકને થતી છે. પણ એ તો ભેદ જ્ઞાનની વાત છે ને, એટલે સાધકની વાત નથી એમાં. આગમ ઉપદેશ પૂર્વક પરમાત્મ જ્ઞાન પણ થતું નથી અને પરમાત્મ જ્ઞાન તે એટલું જ્ઞાન છે કે હું જ્ઞાન સ્વભાવી પરમાત્મા એવું જે પોતાનું પોતા સંબંધીનું જ્ઞાન તેને પરમાત્માનું જ્ઞાન કહેવામાં આવે છે. એ રીતે જેને સ્વપર જ્ઞાન તેમજ પરમાત્મ જ્ઞાન બંને નથી તેને હણાવા યોગ્ય એવા સોનું અને હણનાર એવા મોહાદી દ્રવ્યને ભાવકર્મ રૂપ પરનું ભેદ જ્ઞાન ન હોવાથી બહુ સાદી ભાષામાં લીધી. આગળની વાત, મોહાદી દ્રવ્ય ભાવકર્મનો ક્ષય થતો નથી, સ્વરૂપ જ્ઞાન નથી અને સ્વપરનું ભેદ જ્ઞાન નથી, તેથી પોતે હણાય છે અને કોણ પોતે હણે છે એની એને ખબર નથી, શેનાથી પોતે હણાય છે મરવું કોઈને નથી. ભાવ મરણ છે એટલે દ્રવ મરણ છે. હવે કોઈને મરવું નથી, મરવું જ કોઈને પૂછો, મરવું તો કોઈને નથી. તો પણ એના મરણનું કારણ શું છે, વધ્ય ઘાતક કોણ કોણ છે એના વિભાગને એને ખબર નથી. વધ થનાર કોણ છે અને વધ કરનાર કોણ છે એની ખબર નહીં હોવાથી તેને કર્મનો ક્ષય થતો નથી. ભાવ કર્મ અને મૂળ કર્મ દ્રવ કર્મનો ક્ષય થતો નથી. ભાવ કર્મ ભાવ મરણનું કારણ છે અને દ્રવ કર્મ તે દ્રવ મરણનું કારણ છે. આયુષ પૂરું થાય એને શરીરથી ભિન્ન પણ ઉઠ્યા વિના રહેશે નહીં. શરીર તંદુરસ્ત હોય કે શરીર રોગવાળું હોય એની સાથે એને નિશ્ચયથી ખરેખર કોઈ સંબંધ છે. તેમજ પરમાત્મનિષ્ઠતાના અભાવને લીધે નપ્તિનું પરિવર્તન નહીં ટળતું હોવાથી, પોતાના પરમ સ્વરૂપની નિષ્ઠાના અભાવને લીધે પરની નિષ્ઠા નહીં ટળેલી હોવાને લીધે, એ સાથે સાથે છે, નપ્તિનું પરિવર્તન નહીં ટળતું હોવાથી, કેમ કે પરમા એને નિષ્ઠા છે તેથી પરના આશ્રય અને ઉપયોગનું પરિવર્તન ટળી શકે નહીં. એમ નહીં કરતું હોવાથી જ્ઞપ્તિ પરિવર્તન રૂપ કર્મોનો પણ ક્ષય થતો નથી. મોહને લઈને એને દર્શન, મોહને લઈને એને દર્શન, મોહને અન્ય પ્રકૃતિને એ સંબંધિત પ્રકૃતિઓનો બંધ થાય છે, અને જ્ઞપ્તિ પરિવર્તન રૂપ અસ્થિરતાને લઈને ઉપયોગની પરિભ્રમણતા ચંચલતાને લઈને એને ચારિત્ર મોહ ને તેને આશ્રિત જે પેટા પ્રકૃતિઓ છે એ કર્મ એ પ્રકૃતિઓનો બંધ એને ચાલુ રહે છે એટલે કર્મક્ષય થતો નથી. માટે મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સર્વજ્ઞ કથિત આગમને સેવવા, સેવવા એટલે એના નિમિત્તે પોતાના સ્વરૂપમાં ભેદ જ્ઞાન ને પરમાત્મ જ્ઞાનમાં એને આવવું, એને આગમની સેવા કરી એમ કહેવામાં આવે છે. પુસ્તકને સારું પૂઠું ચડાવે, એની ચોખાને ચંદનથી પૂજા કરે, કે એ પ્રત્યે વાંચવા સાંભળવાનો રાગમાં જ લીન કે રહ્યા કરે પણ સ્વરૂપમાં આવે નહીં તો એને આગમની સેવા નથી.
આદિ દેવ કૃષ્ણ મંડળ બોલો.